તારીખ 27/8/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 189 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 142
તારો દ્રષ્ટિનો દોર ચૈતન્ય ઉપર બાંધી દે, પતંગ આકાશમાં ઉડે પણ દોર હાથમાં હોય તેમ દ્રષ્ટિનો દોર ચૈતન્યમાં બાંધી દે, પછી ભલે ઉપયોગ બહાર જતો હોય. બે ગુણના પરિણામનો વિષય લીધો છે. એક દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધાન, બેન શ્રીની પ્રેરણા છે કે એક વાર તારું શ્રદ્ધાન તારા સ્વરૂપને આશ્રય કરે અથવા તારા શ્રદ્ધાનમાં તારું ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ જેવું છે એવું શ્રદ્ધાનમાં આવે, એનું પ્રથમમાં પ્રથમ શ્રદ્ધાનનું કાર્ય થાય તો ઉપયોગની એટલી ચિંતા નથી. અથવા જ્ઞાનગુણનું જે પરિણમન જેને ઉપયોગ કહેવામાં આવે છે એ ઉપયોગ છે, એ જ્યાં સુધી છદ્મસ્થ અવસ્થા છે ત્યાં સુધી નિરંતરપણે અવિચળપણે આત્મસ્થિરતામાં ઉપયોગ રહે એવું બની શકતું નથી કોઈ પણ છદ્મસ્થ જીવને. બુદ્ધિપૂર્વકનો ઉપયોગ છઠ્ઠા ગુણ સ્થાન સુધી સ્વરૂપથી બહાર નીકળીને અન્ય પદાર્થને વિશે લાગે છે. અબુદ્ધિપૂર્વકના પરિણામ તો ઠેઠ 10મા ગુણ સ્થાન સુધી સૂક્ષ્મ સંપ્રાય 10મા ગુણ સ્થાન સુધી બહાર જાય છે. પરિણામનું એ રીતે સ્વરૂપથી બહાર જવું એ આ સ્થિતિ પર્યંત અનિવાર્ય છે, નિવારી ન શકાય એવી એક જીવના પરિણામની વૈજ્ઞાનિક સ્થિતિ છે. આ ભલે જીવ એમ ચાહે કે મારો ઉપયોગ મારા સ્વરૂપમાં જ સ્થિર રહે, જરા પણ મારો ઉપયોગ વિચલિત થઈને બહાર ન જાય, પણ એવી ઈચ્છા કે એવી ભાવના કઈ કામ આવતી નથી કે એ પ્રમાણે કાર્ય ભજતું નથી, એ પ્રમાણે કાર્ય થઈ શકતું નથી. જેવો નિરંતર ઉપયોગમાં સ્વરૂપમાં ઉપયોગ સ્થિર કરીને સ્વરૂપમાં ડૂબેલા છે એવા અરહંત પરમાત્માઓએ આ વિષય સ્પષ્ટ કર્યો કે અમે જે માર્ગે ચાલ્યા છીએ એ માર્ગ તો આ છે કે પહેલા સ્વરૂપનું શ્રદ્ધાન થવું જ ઘટે છે. સ્વરૂપનું શ્રદ્ધાન એ અવિચલિત શ્રદ્ધાન છે, શ્રદ્ધાનમાં વિચલિતતા આવતી નથી તો ધીમે ધીમે ગુણસ્થાન અનુસાર ઉપયોગની ચંચળતા પણ છૂટીને તૂટીને અવિચલિતપણે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ જાય એવી દશા ક્રમશઃ પ્રગટ થાય છે. એવું થઈ શકે છે પણ સીધો જ કોઈ ઉપયોગને સ્વરૂપમાં સ્થિર રાખવા માંગે કે મારે સ્વરૂપની બહાર નીકળવું જ નથી તો એ વસ્તુ શક્ય નથી, એ વસ્તુ બની શકે એવું નથી. ત્રીજી નીતિમાં એમ કહ્યું કે ભલે ઉપયોગ બહાર જતો હોય એનો અર્થ એમ નથી કે ઉપયોગ બહાર જાય એમાં મને વાંધો નથી, એવું અહીંયા કહેવા માંગતા નથી. અને એવા અર્થઘટન કરવામાં આવે તો એ શબ્દનો છળ પકડેલો ગણાય. ભલે ઉપયોગ બહાર જાય એટલે સારું, ઉપયોગ બહાર જાય તો વાંધો નહીં, એમ કહેવાનો અહીંયા બિલકુલ અભિપ્રાય નથી. પણ ઉપયોગ અનિવાર્યપણે બહાર જશે, અને ઉપયોગ બહાર જશે તો પણ તને મિથ્યા શ્રદ્ધાન સહિત ઉપયોગ બહાર જશે અને નુકસાન થાય છે. એવું નુકસાન શ્રદ્ધાન સ્વરૂપમાં બંધાયેલું હશે અને ઉપયોગ બહાર જશે, એ બે વચ્ચે ફેર પડશે, મોટો ફેર પડે છે. શ્રદ્ધાન છે એ અસ્તિત્વને ગ્રહણ કરનારું છે. સ્વરૂપમાં શ્રદ્ધાએ કરીને અસ્તિત્વ ગ્રહણ કર્યા પછી જે ઉપયોગ બહાર જાય છે એ ક્યાંય પણ અસ્તિત્વ ગ્રહણ કરતો નથી. મારી સત્તા મારામાં છે, મારાથી ભિન્ન સત્તામાં ઉપયોગ જાય છે એનો નિષેધ આવે છે. કે જ્યાં મારું સ્થાન નથી, જ્યાં મારું હોવાપણું નથી, ત્યાં ફાલતુ ઉપયોગ બહાર જાય છે એ દુઃખદાયક છે, દુઃખનું કારણ છે, એ દોષનું કારણ છે અને એ મારા માટે કર્તવ્ય નથી. એવો ભાવની એવી સમજણ સ્વરૂપ શ્રદ્ધાન વાળાને રહે છે. બીજું કે જીવ પોતાનું ભલું કરવા ચાહે છે કોઈ પણ ધાર્મિક ક્રિયા દ્વારા, જીવ પોતાનું હિત કરવા માગે છે, કલ્યાણ કરવા માગે છે, પણ એને પહેલા શું કરીને કલ્યાણ થાય એની એને ખબર નથી. તેથી બહુભાગ જીવો અવિધિએ કરીને ભૂલથી રસ્તો ચૂકીને, રસ્તો છોડીને અન્ય માર્ગે પોતાનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરે છે. તેથી તેઓ નિષ્ફળ જાય છે. કલ્યાણના માર્ગને નહીં પ્રાપ્ત થતા એવા તે જીવો અકલ્યાણને પ્રાપ્ત કરે છે અથવા પોતાને નુકસાન કરે છે આત્મિક રીતે. એને અહીંયા સિદ્ધિ ભલામણ છે કે પ્રથમ તો તારો દ્રષ્ટિનો દોર, તારું શ્રદ્ધાન છે એ ચૈતન્યમાં બાંધી દે. જો શ્રદ્ધાન ચૈતન્યમાં બંધાયું તો ઉપયોગની એટલી ફિકર નથી. અલબત્ત જેટલો ઉપયોગ બહાર જશે એટલું નુકસાન છે, એમાં બે મત નથી. તો પણ એમાં એટલું નુકસાન નથી જેટલું શ્રદ્ધાન સ્વરૂપમાં લાગ્યા વિના, લાગ્યા વગર ઉપયોગ બહાર જાય ને નુકસાન થાય. જેનું શ્રદ્ધાન સ્વરૂપને વિશે નથી એનો ઉપયોગ બહાર જાય છે તો જ્યાં જ્યાં ઉપયોગ જાય છે ત્યાં એનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. અસ્તિત્વ ગ્રહણ થતાં તીવ્ર રસ પડે છે અને તીવ્ર રસ પડતાં એકત્વ બુદ્ધિએ જે પ્રવૃત્તિ થાય છે એમાં અનંતાનુબંધી કસાય, એકત્વ બુદ્ધિ અને મિથ્યાત્વ સહિતના એવા પરિણામ થાય છે કે જે અનંત સંસારના કારણભૂત પરિણામ હોય છે. જ્યારે સ્વરૂપમાં શ્રદ્ધાન લાગ્યા પછી જ્ઞાન દશામાં મોક્ષ માર્ગને વિશે જેવો પરિણમિત થયા છે એવા ધર્મ ધર્માત્મા પોતાની દશામાં ઉપયોગ બહાર જાય તો પણ તે ઉપયોગથી ચારિત્રનો અસ્થિરતાનો દોષ થાય છે તો પણ તે અનંત સંસારનું કારણ થતું નથી, નવા જન્મ મરણનું કારણ થતું નથી. અસ્તિત્વ ગ્રહણ છે એ શ્રદ્ધા દ્વારા થાય છે અને એ વાત ન સમજાય ત્યાં સુધી જીવ બીજે બીજે રસ્તે પોતાનું કલ્યાણ કરવા માટે લાગી જાય છે. એનો પુરુષાર્થ વ્યર્થ જાય છે, એનો સમય વ્યર્થ જાય છે અને ઊંધા સંસ્કાર દંડ થવાને લીધે એને સન્માર્ગ જલ્દી હાથ આવતો નથી. આ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. જે કોઈ જ્ઞાની હોય, પછી ચક્રવર્તી હોય, એક તિર્યંચ હોય, ચકલું દેડકું હોય, તો પણ એને પોતાનું ઘર પકડી લીધું છે શ્રદ્ધામાં. એ જીતી ગયો સંસારને, એટલે ભગવાને એને જીન કહ્યો. સંસાર જીતી ગયો હોવાથી એને જીન કહી દીધો. અને એ પહેલા જેટલું કર્યું દ્રવલિંગી પર્યંતની ભગવાને જીનોક્ત વ્યવહાર કર્યો, એવા વ્યવહારવાળી દીક્ષા આદિ પંચમાવ્રત આદિના પાલનની ક્રિયા કરી, એ બધું સંસાર અર્થે થયું. શા માટે થયું? સંસાર અર્થે થયું. જન્મ મરણની ગાંઠ ગળવાને બદલે ઉલટાની વૃત્તિગત. શું કહે છે? તારો દ્રષ્ટિનો દોર ચૈતન્ય ઉપર બાંધી દે, પતંગ આકાશમાં ઉડે. દ્રષ્ટાંત દીધો છે કે પતંગ આકાશમાં 1000 ફૂટ દૂર ઉડતો હોય, 2000 ફૂટ દૂરી છોડી હોય, પણ જેના હાથમાં દોર છે એનો પતંગ છે, એના હાથમાં છે એમ કહેવામાં આવે છે. એ ન્યાયે જ્ઞાનીનો ઉપયોગ અન્ય પદાર્થને વિશે જાય છે ત્યારે પણ નિરર્ગળપણે એના પરિણામ થતા નથી. આગળિયા વિનાના, કંટ્રોલ વિનાના એના પરિણામ થતા નથી એમ કહેવા માંગે છે કે સમ્ય જ્ઞાન સહિતનો અન્ય પદાર્થને વિશે લાગેલો ઉપયોગ રાગાદીનો ઉત્પાદક થતો હોવા છતાં તે સમ્ય જ્ઞાન એ રાગ ઉપરનો એક કંટ્રોલિંગ વાલ હોય એ રીતે કામ કરે છે. જેમ કોઈ વાલને કંટ્રોલ કરવામાં આવે તો મર્યાદિતપણે જેમ જેનો જે રીતે ઉપયોગ કરવો હોય એ રીતે થઈ શકે છે, એમ કશાય એકદમ મર્યાદામાં આવી ગયું છે. અનંતાનુબંધી છૂટી ગયો છે અને કશાય એકદમ મર્યાદામાં આવી ગયેલો છે. સમ્ય જ્ઞાન રૂપી ભાન છે, ભાનરૂપી લગામ છે, એ નિરંતર જાગ્રત છે, સ્વરૂપને વિશે જાગ્રત છે. સ્વરૂપને વિશે જાગ્રત છે એટલે કે અકષાય સ્વભાવને વિશે જાગ્રત છે, અને પોતાના અકષાય સ્વભાવથી વિરુદ્ધ એવો જે કષાય કણ ઉપજે છે એ કષાય કણ મર્યાદાની બહાર જઈ શકતો નથી. એ કષાય ઉપર એનું વજન હોતું નથી, એ કષાયમાં એને રસ હોતો નથી. ઉપયોગ બહાર જાય એના ઉપર એને વજન હોતો નથી, ઉપયોગ બહાર જાય એમાં એને રસ નથી. એનાથી એ ઉદાસીન છે અને એના નિષેધ ભાવે પ્રવર્તે છે. તેથી એમાં કાંઈ તાકાત રહેતી નથી. નિશ્ચેતન જેવો ઉપયોગ કામ કરે છે બહુ ભાગ. અચેતન જેમ કોઈ મળદું થોડી વાર હલી ઉઠે એવું એ મળદું થઈ ગયું છે. રાગાદી ભાવોનું, પ્રાણ વિનાનું મળદું. તેથી એ થોડો જતો હોય તો ભલે જાય એમ કહેવાય છે. થોડો જતો હોય તો ભલે જાય એમ કહેવાય છે એટલે કે એ કંટ્રોલ બહાર જતો નથી. અનાદિ અનંત અદ્ભુત આત્માને અવલંબ. શું કહે છે અહીંયા પૂજ્ય બેન શ્રી? આત્માના મહિમાપૂર્વક અવલંબનની વાત કરે છે. આત્માનું અવલંબન રાખ, આત્માનું અવલંબન કર એવી પ્રેરણા આપે છે. પણ એ અવલંબન ક્યારે થશે? કે જ્યારે જીવને એની મહિમા આવશે ત્યારે. જે જે પદાર્થની આ જીવને મહિમા છે પરિણામ એનું અવલંબન લીધા વિના રહી શકતા નથી. ઘરની મહિમા હોય તો વારંવાર ઘર સાંભળે, શરીરની મહિમા છે એટલે વારંવાર શરીરની સંભાળ કરે છે, અને પોતાના જીવન ઉપરથી ને પોતાના પરિણામ ઉપરથી સૌ સમજી શકે એવો અનુભવ ગોચરપણે અનુભવ પદ્ધતિથી સમજી શકે એવો એ વિષય છે કે આ જીવને શેની મહિમા છે કે જેનું અવલંબન એને છૂટતું નથી. આ સિદ્ધ વિષય છે. અહીંયા એમ કહે છે કે અનાદિ અનંત અદ્ભુત આત્માને, પછી જે હાઇફન કર્યો છે, પરમ પારિણામિક ભાવરૂપ અખંડ એક ભાવને, આત્માને એટલે શું? આત્મા એટલે મૂળ સ્વરૂપ. અહીંયા એમ લીધું છે આત્મા એટલે શ્રદ્ધાના વિષયભૂત સ્વરૂપ, પરમ પારિણામિક ભાવરૂપ અખંડ એક પરમાત્મ તત્વ છે, એ પોતાનું પરમપદ છે, એનું અવલંબન તું રાખ. શ્રદ્ધાએ કરીને એનું અવલંબન કર, જ્ઞાને કરીને એનું અવલંબન કર, આચરણે કરીને એનું જ અવલંબન કર. સર્વગુણો અંતર્મુખ થઈને જીવનું સમગ્ર પરિણામ સ્વરૂપના અવલંબનમાં રહે એ જ્ઞાનીઓની અને પરમ જ્ઞાનીઓની શિખામણ છે, ભલામણ છે, અથવા આ એમનો બોધ છે, ઉપદેશ છે. અને એ પ્રથમ શ્રદ્ધા થતાં ચાલુ થાય છે, બીજી રીતે થઈ શકતો નથી. અન્ય મતી પણ સ્વરૂપમાં સમાધિ લગાવવાના પ્રયોગ કરે છે. કોઈ પર્વત ઉપર ચડીને સમાધિ લગાવે છે, કોઈ જમીનમાં દટાઈને, કોઈ પાણીને વિશે જળ સમાધિ લે છે, જુદી જુદા પ્રકારે. અને સ્વરૂપમાં ઉપયોગ લગાવવા માટે અનેક જાતના પ્રયોગ કરે છે. આપણે તો ગુરુદેવ શ્રીની કૃપા છે એટલે બીજે આડે અવડે ભાલે ભરાવાની વાત નથી. સિદ્ધિ આત્માની વાત, પરમ પારિણામિક ભાવની વાત, શુદ્ધાત્મ સ્વરૂપની પરમાત્મ પદની વાત, સિદ્ધિ મળે છે. બહાર જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે લોકો કેવી કેવી રીતે ફસાઈ ગયા છે. મદ્રાસમાં એક ભાઈ આવ્યા હતા, જે સ્થાને પછી જઈ નતા, નાની ઉંમરના ભાઈ, તો 35-40 વર્ષની. હું એક મધ્યપ્રદેશમાં એક આશ્રમમાં જાઉં છું, બૌદ્ધ મતનો કોઈ ફાંટો છે, બૌદ્ધ મતનો કોઈ સંસ્થા ચાલે છે, ધ્યાન કરવાનું શીખડાવે છે, 6-6 કલાક ધ્યાન કરાવે છે. ભાઈ શેનું ધ્યાન કરો છો? શરીરનું. કે પૂછું શેનું ધ્યાન? શરીરનું ધ્યાન કરો. એમ શરીરનું ધ્યાન કરો એટલે શું? શરીરમાં શું ધ્યાન કરો? તો કે શરીરમાં શું શું થાય છે જોયા જ કરવાનું. બસ શું થયું ધ્યાનમાં? તો કે એક અઠવાડિયે શરીરમાં ઝણઝણાટી થતી હતી એવી ખબર પડી. પછી કે આવું ધ્યાન કરીએ ને તો શરીરમાં ઘણા રોગ નથી થતા. કે કોઈક રોગ સારા એવા થયા હોય તો મટી જાય. કે હવે આ બધી ધર્મની લાઈન કે અધર્મની લાઈન વિચારવાનું કાંઈ ખબર નથી. સ્થાનક પાસે જઈને મોક્ષના સુધા હતા, જેને ત્યાં ઉતરો એના છાળા થતા હતા, મુંબઈ રહેતા હતા, કંઈક કામ ધંધા હતા, મદ્રાસ આવી ગયા. કુદરતી ભાઈ આવી ગયા, તમારા શાળા કંઈક વાત કરે છે, સમજવાનો પ્રયત્ન કરો. એ પણ કોઈ ધાર્મિક સંસ્થામાં જાય છે ને કલાકોના કલાકો ધ્યાન કરે છે, સવારના 4-6 કલાક, પછી 1 કલાક ચા પાણી નાસ્તો, પછી 8-10 કલાક બીજું ધ્યાન, 2-2 કલાક નકટકે, 6-6 કલાક તો કેમ ટકી શકે? પ્રેક્ટિસ કરાવે. જે ભાઈ છે જેને ત્યાં અમે ઉતર્યા તો એ નાની ઉંમરના છે, 38-40, પણ 2 વર્ષથી બહુ રસ સારો લે છે. સાંભળ્યા પછી મેં કેમ, હવે તમે ફસાણા નથી એટલો તો કંઈક વિચાર આવે છે? મને કે ખરેખર આ દુનિયામાં ક્યાં કલ્યાણ કરવું, કેમ કલ્યાણ કરવું, કોને પાસે જવું, કોની સલાહ લેવી, કોનું માનવું, કોનું ન માનવું, એ જ નક્કી કરવું મુશ્કેલ છે. પહેલું તો એ નક્કી કરવું મુશ્કેલ છે કે કોને કલ્યાણ કર્યું છે અને કોની ભાઈથી કલ્યાણ થાય ને એનો રસ્તો શું છે, એની હળ હજુ મુશ્કેલ છે. પરમ પદાર્થ તારો આત્મા છે, પરમાત્મ તત્વ સ્વરૂપ અંદર બિરાજમાન છે, પરમ ભક્તિથી પરમ આદરથી એના પ્રત્યે જા એનું અવલંબન લે. પ્રથમ શ્રદ્ધાથી આ કાર્ય થશે, શ્રદ્ધા એ કરીને પહેલા આ કામ કર. શ્રદ્ધા એ કામ કર્યા પછી પણ તારો ઉપયોગ બહાર જશે, પણ હવે પતંગનો દોર તારા હાથમાં આવી ગયો છે, એટલું મૂંઝાવાની જરૂર નથી. બહુ પદ્ધતિસર વ્યવસ્થિત રીતે વાત છે. શું કહે છે, બહુ આ જીવે અનંત આપણે દ્રષ્ટાંત આપ્યો, પણ આ જીવે અનંત કાળમાં આમ જ કર્યું છે. જ્યાં ત્યાં ભાલે ભરાણો છે, કલ્યાણના માર્ગને ચૂકી ગયો છે, અકલ્યાણને દ્રઢ કરી ગયો છે. પછી એને કોઈ સાચી વાત કહે તો પણ એને એ સાચી વાત સ્થાન પામે એવું પરિણામની અંદર એના શ્રદ્ધા જ્ઞાનમાં અવકાશ હોતો નથી. આ પરિસ્થિતિ થાય છે. અનાદિ અનંત અદ્ભુત આત્માને અવલંબ પરમ પરિણામી ભાવ સ્વરૂપ છે, અખંડ એક ભાવ છે, જેના એક એક ગુણો જોવામાં આવે તો અલૌકિક ગુણો છે, અદ્ભુત થી અદ્ભુત ગુણો છે, અદ્ભુત થી અદ્ભુત એવું સ્વરૂપ છે, પરમ આશ્ચર્યકારી છે, જેને જોતા ઉપયોગ થંભી જાય એવું સ્વરૂપ છે, જેને જોતા જોનાર થંભી જાય એવું જે પરમાત્મ પદ છે એનું અવલંબન કર. એને ઓળખતો, ઓળખતા તને એનો મહિમા આવશે, એની કિંમત આવશે, અને તને એમાં જ રહેવાની ભાવના થશે. આખરમાં તો કાંઈ પણ કરીને તારે સુખ શાંતિ જોઈએ ને, કોઈ પણ જીવને, તારે કોઈ પણ જીવને આખરમાં કાંઈ પણ કરીને જોઈએ તો સુખ શાંતિ જોઈએ. તો જે સુખ અનંત સુખ શાંતિનો ભંડાર સ્વયં પોતે જ છે, અને પોતાની સુખ શાંતિ એ સિવાય ક્યાંય નથી, આવી વાત વાસ્તવિકપણે જ્યારે તને સમજાશે ત્યારે તને ખરું આકર્ષણ અવલંબન કરવાનું ઉત્પન્ન થશે, અને ત્યાં સુધી તારું પરસબંધીનું સુખબુદ્ધિપૂર્વકનું ને રસબુદ્ધિવાળું જે આકર્ષણ છે એ કોઈ રીતે મટી શકશે નહીં, પરિણામ બહાર જતા અટકશે નહીં. પરિપૂર્ણ આત્માનો આશ્રય કર તો પૂર્ણતા આવશે. પરિપૂર્ણ આત્માનો પરિપૂર્ણ આત્મતત્વ છે, પૂર્ણતાના આશ્રયે પૂર્ણતા આવશે, અધૂરી દશા એ ઉપાસનીય નથી, ઉપાસવા યોગ્ય નથી. કે મને સમ્યક દર્શન થાય એટલે બસ, મને ખાલી મુનિપણું આવે એટલે બસ, એ કોઈ ખરેખર ઉપાસનીય વિષય નથી. પોતાનું જે પરિપૂર્ણ સ્વરૂપ, પરિપૂર્ણ તત્વ આશ્રય કરવા યોગ્ય છે, અને એના આશ્રય પૂર્ણતા જ ઉપાસવા યોગ્ય છે, બરાબર, બીજું કઈ ઉપાસવા યોગ્ય નથી. પરિપૂર્ણ આત્માનો આશ્રય કર તો પૂર્ણતા આવશે, નહીતર ભૂલથી કેટલાક જીવોને એમ થાય છે એક સમ્યક દર્શન મને થઈ જાય એટલે બસ, મને એક આત્માનું જ્ઞાન થઈ જાય એટલે બસ, મને એક વાર અનુભવ થઈ જાય એટલે બસ, એ વાત પણ અધૂરી સમજણની છે, એ વાત પણ પૂરી સમજણની નથી. અવસ્થા અપેક્ષાએ પણ પૂર્ણતાનું લક્ષ્ય હોવું જોઈએ, આશ્રય અપેક્ષા એ પણ પૂર્ણતાનો જ આશ્રય કર્તવ્ય છે. જે પૂર્ણતાનું લક્ષ્ય છે અવસ્થા અપેક્ષાએ, એવી પૂર્ણ અવસ્થા ભલે પ્રગટ થઈ નથી, તો પણ જ્યાં સુધી એવી અવસ્થા પ્રગટ ન થાય ત્યાં સુધી કોઈ પણ અધૂરી અવસ્થામાં સંતોષ પકડવો એ મારા માટે કાર્ય હોઈ શકે નહીં. ત્યાં સુધી, જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી અવિરતપણે મારો પુરુષાર્થ પૂર્ણતા પ્રત્યે નો જ રહેવો જોઈએ. એવું જે પરિણમનનું વલણ, એને પૂર્ણતાનું ધ્યેય અથવા પૂર્ણતાનું લક્ષ્ય કહેવામાં આવે છે. લક્ષ્યનો અર્થ જ એ છે કે એ બાજુની ચાલ ચાલુ રહેવી, એ બાજુની ચાલ ચાલુ રહેવી એને પૂર્ણતાનું લક્ષ્ય કહે છે. મારે પૂર્ણ થવું છે અને ચાલ બીજી બાજુની ચાલવા માંડે એને લક્ષ્ય કહેતા નથી. આપણે આ વિશે ચર્ચા છે કોઈ કોઈ વાર, કે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. શરૂઆતથી માંડીને આગળના કોઈ પણ કાર્ય માટે આ એક અત્યંત મહત્વનું સૂત્ર છે અથવા અત્યંત મહત્વનો આ સિદ્ધાંત છે. નહીંતર જીવના પરિણામની ચાલ ક્યારે કઈ બાજુએ હોય એની એને પોતાને ખબર હોતી આ વાત ખીલે બંધાઈ ગઈ કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, એક કષાય કલંકનો એક કણ પણ મારે ન જોઈએ ન જોઈએ ને આવું જ્યારે ધ્યેય એનું નક્કી થઈ જાય છે અને એ ધ્યેયને અનુસરતો એ જાગ્રત રહે છે ત્યારે એને એ લક્ષ્ય છે એમ કહેવાય. એકોર વાત સમજી લીધી કે હા પૂર્ણતાનું લક્ષ્ય હોવું જોઈએ અને વાત એકોર પડી રહે એમ નથી, એનું અનુસરણ પૂરી જાગૃતિથી ચાલુ રહે ત્યારે એને લક્ષ્ય થયું કહેવાય. એક દ્રષ્ટાંત લઈએ કે અહીંથી આપણે આપણા ઘરે જવું છે, પગે ચાલતા નીકળ્યા, કહેવાનું હોય એની સાથે કઈ મતલબ નથી. જેટલું તમે આગળ ચાલશો અને જેટલા વળાંક આવશે તે બધા વળાંક તમે એવી રીતે વળશો કે તમારા ઘર બજુ પહોંચાય. ચાહે વિચાર કરતા કરતા ચાલો દુનિયાભરના, ચાહે કોઈની સાથે વાતચીત કરતા કરતા ચાલો, ચાહે રસ્તાના ટ્રાફિકને તારવતા ચાલો, પણ તમે તમારા ઘર બાજુ ચાલો છો. પહોંચતા 15 મિનિટ થાય કે 30 મિનિટ થાય, જરૂર નથી કે તમારે વિકલ્પ કરવો પડે કે ઘર આ બાજુ છે ઘર આ બાજુ છે, એવો વિકલ્પ કરવાની જરૂર રહેતી નથી. વગર વિકલ્પે તમારા ઘર ભણીની તમારી ચાલ તમારા લક્ષ્ય હૈયાતીને પ્રસિદ્ધ કરે છે, જાહેર કરે છે કે તમારું લક્ષ્ય બરાબર છે, ક્યાં આડું અવળું તમારું લક્ષ્ય નથી, ઘરે જવાનું જ લક્ષ્ય છે. એમ પરિપૂર્ણ શુદ્ધતા પ્રત્યે જેનું જવાનું લક્ષ્ય છે એ પર્યાય પર્યાય પદે પદે પોતાની શુદ્ધતા વધે છે કે અશુદ્ધતા વધે છે એનો એક અસાધારણ જાગ્રત ચોકીદાર થઈ જાય છે. એવી ચોકીદારી પરિણામમાં ઊભી થઈ હોય તો લક્ષ્ય બંધાણું છે, નહીતર લક્ષ્ય વગરનું તીર ક્યાં જઈને પડે કેવી રીતે આડુંવળું જાય એની કાંઈ ખબર રહેતી નથી. આ પરિસ્થિતિ એક તો એ લક્ષ્યનો પૂર્ણતાનો વિષય છે, બીજું કે પોતાનું જે પરમ પરિણામિક ભાવ સ્વરૂપ જે આત્મતત્વ છે, પરમપદ છે, મૂળ સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે, એ કેવું છે ખરેખર પરિપૂર્ણ એ ઓળખ્યા વિના આશ્રય નહીં થાય. એની ઓળખાણથી એનો આશ્રય થશે, જ્યાં સુધી એની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી એનો આશ્રય કોઈ રીતે થઈ શકે એવું નથી. ઓઘે ઓઘે માન્યું હોય છે કે મારો આત્મા મારો આત્મા મારો આત્મા, પણ એમ કઈ આત્મા નો પત્તો લાગતો નથી. પવન સાદ મહેંદો, ભગવાન અમરચંદ્ર આચાર્ય જ્ઞાન માત્ર કહીને જે વારંવાર શબ્દ પ્રયોગ કર્યો છે એનો ખુલાસો પરિશિષ્ટ માંગે કે આ જ્ઞાન માત્ર કહેવા પાછળ અમારો હેતુ જ્ઞાનમય સત્તા જેની છે એવો અખંડ પરિપૂર્ણ આત્માને ઓળખવાનો હેતુ રહેલો છે. આત્માને ઓળખાવા માટે આ બધી વાત કરી છે એ પરિશિષ્ટ ની અંદર ખુલાસો કર્યો. હૈદરાબાદમાં આ પરિશિષ્ટ વિશે ચલાવ્યો. જિજ્ઞાસુ એ આત્માની ઓળખાણ કર અને પરિપૂર્ણ આત્માનો આશ્રય કર તો પૂર્ણતા આવશે, પૂર્ણતાના અવલંબને પૂર્ણતા પ્રગટશે. અવલંબન એ એક એવા પરિણામ છે અથવા પરિણમનનો એક એવો પ્રકાર છે કે જેને લઈને પરિણામ તદાકાર થાય છે. પ્રથમ ચોથા ગુણ સ્થાને અવલંબન આવે છે શુદ્ધ આત્માનું, પરિપૂર્ણ આત્માનું. અવલંબન ભલે અધૂરું હોય છે તો પણ અવલંબનનો વિષય અવલંબનભૂત તદાકાર પરિણામને લીધે અવલંબનમાં હું પરિપૂર્ણ પરમાત્મા છું એવો અનુભવ થાય છે. એટલે એક ન્યાયે, અનુભવના ન્યાયે તે પરમાત્મા થયો એમ કહેવામાં આવે છે અથવા પરમાત્મ સ્વરૂપે પોતે છે એવો જ એને અનુભવ થયો પોતાનો. જેવો પરમાત્મ સ્વરૂપે પોતે છે એવો જ પોતાને પોતાનો અનુભવ થયો કે હું પરમાત્મા, પરિપૂર્ણ પરમાત્મા છું. ભલે અવલંબન અને અનુભવ અધૂરો છે પણ એનો વિષય અને એનો ભાવ અધૂરો નથી, અભિપ્રાય અધૂરો નથી રહેતો. વળી વિશેષ કરીને વાત એ છે કે શ્રદ્ધાનું અધૂરું થતું નથી. ત્યારે સ્વરૂપ શ્રદ્ધાન પ્રગટે છે અને એ શ્રદ્ધાનું અધૂરું થતું નથી. જેવું પરિપૂર્ણ પરમાત્મ પદ છે એવું પૂરું શ્રદ્ધાન થઈ જાય છે. શ્રદ્ધાથી એને એમ થયું કે હું ખરેખર પરમાત્મા છું. ત્યારે ખરેખર પરમાત્મા છું કે સદાય છું ને અત્યારે પણ અનુભવ ગોચર પણે છું. તેથી એમ કહે છે કે જ્ઞાની એમ કહે છે કે હું પરમાત્મા છું. અમે 25મા તીર્થંકર છીએ એવો પોકાર કર્યો શ્રીમદ રાજચંદ્રજી, ક્યાંથી કર્યો છે એનો પોકાર? 24 તીર્થંકર પછી જૈનાગમમાં તો કોઈ 25મા તીર્થંકર નથી. હવે આવા મહાપુરુષ છે જેને મહાવિવેક પ્રગટ્યો છે, કોઈ પાગલપણમાં વાત કરતા નથી. એમ કહે કે અમે 25મા તીર્થંકર થયા છીએ ત્યારે એની પાછળ શું રહસ્ય છે એને સમજવું જોઈએ. કે 24 તીર્થંકરે આત્માનો જે બોધ આપ્યો વર્તમાન કાળમાં, એ 24 તીર્થંકરના વિયોગના કાળમાં કોઈને તીર્થંકર પરમાત્માનો બોધ જોતો હોય તો એ જગ્યાએ હવે અમને સ્વરૂપનો બોધ પ્રાપ્ત થવાથી અમે એ કહેવાને સમર્થ છીએ એમ કેવું છે. એટલે 24 તીર્થંકર ચાલ્યા ગયા, 25મા જેવું કામ થઈ શકે એવું છે જો જીવને કરવું હોય તો. કેટલી બધી હિંમત કરી છે એમને આ વાત કહેતા. એ પરમાત્મ પદના આશ્રયમાંથી નીકળેલા વચનો છે. કેવી વાત છે? પરમાત્મ પદના આશ્રયમાંથી નીકળેલા વચનો છે. આ કાળના અમે બીજા શ્રીરામ છીએ, ભૂતકાળના મહાવીરને શોધોમાં વર્તમાનમાં મહાવીર પ્રગટપણે તમારી સામે છે. કેવી કેવી વાત છે. ત્રણ પુરુષોનું નામ લીધા છે. તીર્થંકરની વાત કરી, મહાવીર ભગવાનની વાત કરી, રામચંદ્રજીની વાત કરી. ઘણા લોકો રામચંદ્રજીને માને છે, બળો સમુદાય છે, અને રામની પાછળ તો લોકો એવા આજે પણ ગાંડાને પાગલ છે કે 1 કરોડ વાર રામનું નામ લખો. કેટલું?
1 કરોડ
વાર, અબજ વાર લખો, કાંઈ એનો લિમિટ જ નથી. કેમ? બસ રામ, રામ ને રામ, બીજું કાંઈ જોઈએ નહીં. મુખમાં રામ, જાગતા રામ, ઊંઘતા રામ. એક સંપ્રદાય આખો ચાલે છે. ઓકે, એ રામ કરતા આ રામ છે એને તમે ઓળખો. ખરો રામ તો અત્યારે છે એમ કે છે, બીજો રામ જ આ છે. બધી મતથી વાત કરી છે. એનું કારણ એ છે, સાક્ષાત પરમાત્મ તત્વનો સ્વસ્વરૂપે, નિજ સ્વરૂપે અનુભવ પ્રગટ થઈ ગયો છે. અને એ અનુભવ કેમ થાય એ કહેવા માટે પોતે બરાબર સમર્થ છે. જો કોઈ પાત્ર જીવ હોય તો એને પરમાત્મા પદને પમાડવા સમર્થ છે. પાત્ર જીવને માટે તો સંસારમાં ડૂબતાને જેમ કાંડું પકડીને કોઈ ખેંચી લે બહાર, ગળકા ખાતો હોય, છેલ્લું ગળકું ખાવાની તૈયારીમાં ગયો એમ હોય, ત્યાં ફટાક કાંડું પકડીને જેમ કોઈ બહાર ખેંચી લે, એવી રીતે સત્પુરુષો પાત્ર જીવને સંસારમાં ડૂબતા બચાવી લે છે. ગુરુની વાણી પ્રબળ નિમિત્ત છે. ગુરુની વાણી કહો, સત્પુરુષની વાણી કહો, મહાપુરુષની વાણી કહો, એ પ્રબળ નિમિત્ત છે. જ્યારે આ વચનામૃતો ચાલતા હતા ત્યારે તો ગુરુદેવ શ્રી વિદ્યમાન હતા, બિરાજમાન હતા, એટલે ગુરુદેવને અનુલક્ષીને કહે છે કે ગુરુની વાણી પ્રબળ નિમિત્ત છે. તોપના ગોળા જેવી ગુરુની વાણી હતી. લાયક જીવને મિથ્યાત્મના છૂરે છૂરા ઉડી જાય એવો જ એમનો ઉપદેશ હતો. પ્રબળ નિમિત્ત છે એમ કહ્યું, પોતાને અનુભવ થયો છે. ગુરુવાણીથી પોતાના મિથ્યાત્મનો નાશ થયો છે, એટલે એની પ્રબળતા કેવી છે એમને સ્વાનુભવ ગોચર છે. એ સ્વાનુભવને લક્ષમાં રાખીને કહે છે, અનુભવને અનુભવીને કહે છે કે ગુરુવાણીમાં મિથ્યાત્મને તોડવાનું કેટલું પ્રાબલ્ય છે એ પોતાના અનુભવથી કહે છે. અનાદિથી અનંતકાળ પ્રવર્તી ગયો, મિથ્યાત્વ તૂટ્યું નથી, દર્શનનો છૂટ્યો નથી, અનંતાનુબંધીનો કષાય જીવને તૂટ્યો નથી. આ સાથે રહેવાવાળા જે પરિણામ છે, એક સાથે વિનાભાવીપણે, એ જેના નિમિત્તે તૂટે છે એનું નિમિત્તત્વ જોઈને એ વાણીને પ્રબળ નિમિત્ત કહેવામાં આવે છે. એ નિમિત્તત્વ જોઈને કહે છે. એવું નિમિત્તત્વ સર્વસાધારણની વાણીમાં હોતું પણ નથી, દરેકની વાણીમાં એ વાત હોતી નથી. ગુરુની વાણી પ્રબળ નિમિત્ત છે, પણ સમજીને આશ્રય કરવાનો તો પોતાને જ છે. બે વાત એક સાથે કરે છે. આ વિષય હંમેશા પૂજ્યબહેનશ્રીના ચર્ચામાં, એમની વાતચીતમાં, એમના ઉપદેશમાં સાથે રહ્યો છે. ગુરુવાણીનો અને ગુરુદેવનો આત્મહિતાર્થે ભરપૂર મહિમા કરતા કરતા પણ સાથે એમ મુમુક્ષુ જીવને કહે છે કે આ કોઈ એમ નિમિત્તાધીન દ્રષ્ટિથી વાત કરતા નથી. મહિમા આવે છે એટલે મહિમા જરૂર કરીએ છીએ, પણ એ કોઈ નિમિત્તાધીન દ્રષ્ટિની વાત નથી. મુમુક્ષુ જીવે એમ સમજવા યોગ્ય છે કે આ વાત ગુરુવાણીની વાત સમજીને આશ્રય તો પોતાને જ કરવાનો છે. કોઈને આશ્રય બીજો કરી દેશે એ વાત રહેતી નથી. વાણી પોતાનું કાર્ય કરે છે, મારું કાર્ય કરશે એમ સમજવાનું નથી. ગુરુ પોતાનું કાર્ય કરે છે, ગુરુ મારું કાર્ય કરે છે એ વાત પણ સમજવાની રહેતી નથી. ત્યારે જ એ ગુરુ વાણીને યથાર્થ રીતે સમજ્યો છે, નહીતર એ ગુરુ વાણીને યથાર્થ રીતે સમજ્યો નથી. એટલે બંને વાત સાથે લે છે કે ગુરુવાણી પ્રબળ નિમિત્ત હોવા છતાં પણની જે વાત લીધી છે. યોગ્ય શિષ્ય એમ સમજે છે કે ગુરુદેવની વાત સમજીને મારે પ્રયત્ન કરવાનો છે, મારે પુરુષાર્થ કરવાનો છે, આશ્રય કરવાનો, પુરુષાર્થ હું કરીશ તો મારું કામ થશે. ગુરુવાણી એક વાત છે, પુરુષાર્થ કરવો એ બીજી વાત પણ છે. એ વાત ભૂલી જઈને માત્ર ગુરુવાણી 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 એમ ગુરુવાણીનો મહિમા કરવાથી પણ કોઈ કામ થાય છે એમ ખરેખર નથી. પણ જે જીવ અનાદિથી પોતાના હિતનો રસ્તો જોયો નથી, એવા જીવને જ્યારે કોઈ હિતનો રસ્તો દેખાડનાર શ્રી ગુરુ મળે છે, ત્યારે એને એનો પોતાનો અનંત ભૂતકાળનો ઇતિહાસ ચલચિત્રની જેમ નજર સામે આવે છે કે અરે રે, હું ક્યાં ક્યાં ભટક્યો, કેમ કેમ દુઃખી થયો, માર્ગ માટે મેં કેવા માથા પછાડ્યા, કેવા આકરા તપ કર્યા, કેવા આકરા સંયમ પાળ્યા, શું શું ન કરવાનું મેં કર્યું, પણ હું માર્ગ ભૂલ્યો, મને ક્યાંય માર્ગ મળ્યો નહીં. ઘણો દુઃખી થયો, એ દુઃખની પોતાના દુઃખની દયા પોતાને આવે છે, સાથે સાથે કહેનારનો ઉપકાર એને સમજાય છે કે અરે, આપણે કદાચ ન કર્યું હોત. ધ્યાન ખેંચાવવું એ પોતાની યોગ્યતાનો વિષય છે, કહેનારા અનંત વાર મળ્યા છતાં જીવનું ધ્યાન ખેંચાતું નથી. પણ જ્યારે ધ્યાન ખેંચાય છે ત્યારે એને એમ લાગે છે કે જો આ કહેનારનો મળ્યા હોત તો મારું ધ્યાન ખેંચાવવાનો પ્રશ્ન ક્યાંથી ઊભો થયો. એટલે એના પ્રત્યે એટલો બધો બહુમાનનો ભાવ આવે છે કે શ્રીમદજીએ જેમ 225ના પત્રમાં કહ્યું કે કોઈ દેહધારી દિવ્ય મૂર્તિ પરમાત્માએ મારા માટે અવતાર લીધો છે. જ્યારે ગુરુદેવના હાથમાં સમય સાર આવ્યું હશે અને અંતરમાં માર્ગ જોયો હશે, સંસ્કાર વશ ભલે જોયો હશે, ત્યારે એમને કેવો ભાવ આવ્યો હશે કે 2000 વર્ષ પહેલા જંગલમાં દિગંબર આચાર્યે દક્ષિણમાં મદ્રાસ પાસે થોડું લખ્યું છે, આ લાગણ લખ્યું છે ત્યારે મારા માટે લખ્યું છે એમ લાગે છે. કેમ કે નહીતર રે ક્યાંથી, 2000 વર્ષ સુધી મકાન ટકતા નથી, ચોપડી કેવી રીતે ટકાય. સારું મકાન બાંધો તો 200 વર્ષનું આયુષ છે, 150-200 વર્ષ મકાન ખલાસ થાય, નવા કરવા પડે છે, પાયામાંથી પાડી નવા કરે છે. 2000 વર્ષ પુસ્તકના પાના મોજૂદ છે, 415 અખંડ ગાથા રહી ગઈ છે, ગાથા અખંડ રહી ગઈ છે ને અખંડપણે મોક્ષનો માર્ગ જેમાં રહી ગયો છે, નક્કી મારું આત્મનિર્ભર થવાનું. આ ગ્રંથ, આ શાસ્ત્ર મારા માટે લખાયું છે એવો ભાવ એમને આવ્યા વિના રહેતો નથી. શાસ્ત્ર હોય તો જો જીવંત કોઈ આચાર્ય હોય, જીવંત કોઈ જ્ઞાની હોય, તો એને દેહધારી પરમાત્મા જાણે મને તારવા માટે અવતાર લઈને જ આવ્યા હોય એવું એને લાગે છે. એટલે એને અત્યંત ભક્તિ તો ઉલસે છે, સાથે સાથે એને ભાન થાય હોય છે કે હવે હું નિષ્ક્રિય રહીને અથવા પ્રમાદમાં સમય ગુમાવીને, પ્રમાદ એટલે બીજા કાર્યો કરવા એમના પ્રમાદ છે, ઊંઘી જવા એમના પ્રમાદ નહીં, મારું ગીત હવે હું ચૂકીશ નહીં, સતતપણે અવિરતપણે મારો અંતર પુરુષાર્થ હું ચાલુ રાખીશ અને મારું કાર્ય હવે હું સાથે લઈશ, આ તક હવે હું જવા દેવા માંગતો નથી. એમ એક બોલમાં કહ્યું છે કે અનંત ભવ થાય એવા ભાવમાં ભવ વ્યતીત થવા દેવા યોગ્ય નથી. આ પાત્રતામાંથી નીકળેલી, ભૂમિકામાંથી નીકળેલી વાણી છે. તે ભૂમિકામાં આ વાત ઉગે છે એ વાત આપણે પ્રદર્શિત કરી છે. એ આશ્રય પોતાને કરવાનો છે એમ કરીને પોતાની જાગૃતિ અને પોતાના કાર્યની સભાનતા વર્તે છે, અને સાથે સાથે નિમિત્તનું બહુમાન યથાયોગ્યપણે આવી જાય છે. એ બંને વાત એવી છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કાંતુ દેવનો, જય હો વિદ્રાગી દિગંબર જનધા.